अर्चना नंबर 33, वर्षा आवे, वरसाद शुरू थयो, धीमा धीमा वरसता बिंदुओ तारे आँखों माथे टपकता, मोती जेवा अश्रु बिंदुओ ने स्मृति जगाड़े छे, झाँखो झाँखो अर्धस्पष्ट तारू चित्र मारी नजर समक्ष आवे छे, तारा अश्रु विषादना छे के हर्षना के बन्ने ना मिश्रित ए समझू सहेलू नथी, तारी विलक्षण उर्मी वाला वेला आवजो वनमाळे, मोती जेवा अश्रु बिंदुओ कपोल पर सरके छे, त्यारे अकथ्य भावनी व्यथा अत्यारनू एकलवायु जीवन रिक्त बोझेल शुष्क निरस प्रभुना सार्वभौम मंगल विधान ने स्वीकारी आश्वस्त थाउछु, तारी समग्र अवस्था अज्ञात पण अस्तित्वनो विलय नथी, विशुद्ध प्रियता मिलन योजशे। पूज्य भाई आ अर्चनामा कहे छे वर्षा आवे, वरसाद शुरू थयो छे, धीमा धीमा वरसता बिंदुओ, वर्षाना बिंदुओ धीमे धीमे वरसे छे, जाने तारी आँखोमांथी टपकता मोती जेवा अश्रु बिंदुओनी स्मृति जगाड़े छे, धीमा धीमा वरसता वरसादना बूंद रमांबाने आँखोमांथी टपकता अश्रु बिंदुओनी स्मृतिने जीवंत करे छे, झाँखो झाँखो चित्र देखाय छे, अर्धस्पष्ट तारू चित्र अर्धु स्पष्ट थाय छे अर्धु नथी थातो, मारे नजर समक्ष आवे छे, आ तारा अश्रु विषादना छे के हर्षना के बन्ने ना मिश्रित खबर नथी पड़ती, झाँखू चित्र छे अर्धु स्पष्ट छे ए समझवू सहेलू नथी, पण तारी विलक्षण उर्मी एक अलग ज उर्मी अलग ज भाव, જ્યારે તું ગાતે વાલા વેલા આવજો વનમાળે અને જે આંખોમાંથી ભાવ અને પ્રેમ ટપકતો એ વિલક્ષણ ઉર્મી આજે પણ ભૂલાતી નથી, મોતી જેવા અશ્રુ બિંદુઓ કપોલ પર સરકે છે, મોતી જેવા અશ્રુ બિંદુઓ ગાલ પર સરકે છે, ત્યારે અકથ્ય ભાવની વ્યથા જાગૃત થાય છે અને ભાષામાં વર્ણવી શકાતું નથી, અત્યારનું જીવન એકલવાયુ બની ગયું છે, રિક્ત છે, રિક્તતા છે, ખાલીપણું છે, ખાલીપો છે, બોઝિલ છે, શુષ્ક થઈ ગયું છે, નિરસ છે, પ્રભુના સાર્વભૌમ મંગલ વિધાનને સ્વીકારીને આશ્વસ્ત થાઉં છું, પ્રભુનું જે મંગલ વિધાન છે એવું સ્વીકારવું પડે છે અને એ સ્વીકારીને આશ્વાસન અનુભવું છું, તારી સમગ્ર અવસ્થા અત્યારે અજ્ઞાત છે, પણ અસ્તિત્વનો વિલય તો નથી. વિશુદ્ધ પ્રિયતા મિલન યોજશે. વિશુદ્ધ એકદમ સ્ફટિક જેવો પ્રેમ લાગણી ગજબને પ્રિયતા એ ચોક્કસ મિલન યોજશે. જ્યારે પ્રિયતા ઓવરફ્લો થાય છે, જ્યારે અનુરાગ ગાઢ બને છે અને સ્વાધીન પોતાની ઈચ્છાથી પોતાનું ઓરિજિનલ સ્વરૂપ ધારણ કરે છે અને એવો જ અનુરાગ જ્યારે અમને પણ હોય છે, બંને અનુરાગ જ્યારે ભેગા થાય છે ત્યારે વિશુદ્ધ પ્રિય મિલન યોજાય છે. એ યોજાશે. અર્ચના નંબર 34. દૈવી આભાયુક્ત દેવોત્થાની એકાદશી પર્વ. વિવિધ રંગી પુષ્પોથી પૂજન, તુલસી પૂજન, સૌગંધ્ય પ્રસારણ, એક અદ્વિતીય પ્રસંગ સ્મૃતિ, પાવિત્ર્યનો પ્રસાર, દીપ આરાત્રિક, પ્રસાદ વિતરણનું ભાવ દ્રશ્ય, વેચનાર પૂજનરત વ્યક્તિની આંતરિક ભાવાભિવ્યક્તિ, આંદોલનોનો સુચિતાપૂર્ણ પ્રભાવ, દેવી પ્રભા મંડળ પ્રસારતું મધુર દ્રશ્ય, ભક્તિભાવાસિક્ત દર્શનાર્થી વૃંદ, ભાવ અશ્રુભિની આંખ, જીવનની કૃતાર્થતા અનુભવતું ચિત્ત, આજે સ્મૃતિમાં જ આરતીનો મંજુલ રણકાર ઝંકાર, પ્રસાદનું ભક્તિ સભર વિતરણ, નમસ્કાર સ્તુતિ પ્રાર્થના, ધીમી ચાલે ઘર તરફ વળાંક, ભાવાંકિત દ્રશ્ય સ્વપ્ન નથી, ઉચ્ચ સ્તરની અદ્ભુત અનુભૂતિ છે. દેવી આભાથી ઓજથી અને તેજથી યુક્ત થયેલી દેવોત્થાની એકાદશી, દેવ દિવાળીની એકાદશી આ પર્વ વિવિધ રંગોથી એકઠા કરાયેલા પુષ્પોથી પૂજન થતું, તુલસી પૂજન, એની સુગંધનું પ્રસારણ, એક અદ્વિતીય પ્રસંગની આ સ્મૃતિ છે. પાવિત્ર્યનો પ્રસાર, દીપ આરતી, પ્રસાદ વિતરણ, ભાવદ્રશ્ય, આ ભાવદ્રશ્ય બની ગયું છે. દર વર્ષે થતું પૂજ્ય ભાઈના અને મારા ચિત્તમાં આ અંકાઈ ગયું છે. પ્રસાદ વિતરણનું ભાવદ્રશ્ય, પ્રસાદ વિતરણ થતું એ ભાવદ્રશ્ય પણ, વેચનાર પૂજનરત વ્યક્તિને આંતરિક ભાવાભિવ્યક્તિ, વેચનાર અને પૂજન કરનાર વ્યક્તિ એનો આંતરિક ભાવ અભિવ્યક્ત કરે છે. રમામબાનો આંતરિક ભાવ, આંદોલનોનો સુચિતાપૂર્ણ પ્રભાવ, વાઇબ્રેશન્સ, આજુબાજુ જે આંદોલનો પવિત્રતાથી પૂર્ણ છે એ ફેલાયેલા છે એનો પ્રભાવ છે. દેવી પ્રભામંડળ બન્યું છે. એમના મુખની આજુબાજુ, રમામબાના મુખની આજુબાજુ દેવી પ્રભામંડળ ઓરા બન્યું છે. પ્રસાદનું અને આ બધાના પ્રસારનું મધુર દ્રશ્ય આખાએ પૂજનનું અને એમના ભાવનું મધુર દ્રશ્ય એ પણ આખું દ્રશ્ય દૈવી પ્રભા મંડળ બની જાય છે. ભક્તિ ભાવાસિક્ત દર્શનાર્થી વૃંદ, ભક્તિ ભાવથી તરબોળ થયેલા ભાવાભિભૂત થયેલા ભક્તોનું એક વૃંદ જે દર્શન માટે આવેલા છે. ભાવ અશ્રુભીની આંખો છે, જીવનને કૃતાર્થતા અનુભવતું ચિત્ત. આ દ્રશ્ય જ્યારે ચિત્તમાં જોડાઈ ગયું હોય, હૃદયમાં આલેખાઈ ગયું હોય, એ જીવનને કૃતાર્થતા અનુભવતું ચિત્ત આજે માત્ર સ્મૃતિમાં જ છે. આરતીનું મંજુલ રણકાર ઝંકાર, પ્રસાદનું ભક્તિસભર વિતરણ આરતી કરે છે ત્યારે એનું મંજુલ રણકાર આવે છે, અલગ જ ઝંકાર આવે છે. પ્રસાદનું ભક્તિસભર વિતરણ થાય છે. નમસ્કાર, સ્તુતિ અને પ્રાર્થના બધું જ છે. આ બધું પત્યા પછી ધીમી ચાલે ઘર તરફ વળાંક, બહારના ઓટલા પરથી શ્રુતિની અંદર ઘરમાં પ્રવેશ, ભાવાંકિત દ્રશ્ય. આ ભાવથી અંકિત થયેલું દ્રશ્ય છે અત્યારે. આ સ્વપ્ન નથી, ઉચ્ચ સ્તરની અદભુત અનુભૂતિ છે. ઉચ્ચ સ્તરમાં જ્યારે પહોંચી જઈએ ને ત્યારે ભાવાનુરાગ એકદમ દ્રઢ બને, ત્યારે પોતે પણ સ્વાધીનતાથી પોતાનું રૂપ ધારણ કરે રમાંબા, અને આપણો પણ એટલે કે ભાઈનો પણ દ્રઢ ભાવાનુરાગ, બંને બાજુથી ભાવાનુરાગ સામે આવે છે ત્યારે એ સ્વપ્ન નથી રહેતું, ઉચ્ચ સ્તરની અદ્ભુત અનુભૂતિ બને છે. આ એક અનુભૂતિ છે, આ ચિત્ર ચરિતાર્થ થાય છે, આ નજરે દેખાય છે. ગાઢ અનુરતિ, અદ્ભુત અદ્ભુત અનુભૂતિ કરાવે છે આ પૂજ્ય ભાઈની ગજબની અનુભૂતિ છે જે તેમણે ચરિતાર્થ કરે છે. વર્ષોની આદત આજે અનુભૂતિ રૂપે છે. અર્ચના નંબર 35, દૈવી જ્યોતિર્મય તત્વ માનવ સ્વાંગમાં, વિશાલાક્ષી અનુપમ મૃદુતા સાકાર માર્દવ, પાવિત્ર્યની શુચિ છાયા શુભા મંદ સ્મિતા, તારી સ્મૃતિ અશ્રુવંદના. લાગણીનું મિશ્રણ, ધૈર્યનું અલૌકિક દર્શન, અહમ ભાવીને પણ નમનીય, દગ્ધ દુઃખી વેદનામય વપુ સાથે જ સેવાની પવિત્ર સંવેદના. રોમાંચ થાય યાદથી પણ સંયમ રાખો જીવનમાં, અજોડ ત્યાગ સમર્પણની પરાકાષ્ઠા. જીવન આખો સહન કરવામાં વહન કરવામાં વીત્યું, પણ વ્યથાજન્ય વિકૃતિથી વંચિત. માનવ સમૂહમાં સ્વાભાવિક સંકોચ, પ્રદર્શનનો અભાવ, પ્રિયતા સ્વભાવ. વિશાલાક્ષી તારું વિલક્ષણ વૈભવ. પૂજ્યભાઈ આ અર્ચના રમાંબાનું સાકાર સ્વરૂપ પ્રગટ કર્યું છે. આ અર્ચના ખુદ જ્યોતિર્મય તત્વ બની ગયું. કેમ કે દૈવી જ્યોતિર્મય તત્વ માનવ સ્વાંગમાં, માનવ જન્મની અંદર, માનવના રૂપની અંદર દૈવી જ્યોતિર્મય તત્વ ખુદ ઉતરી આવ્યું. ઇટ મીન્સ કે માં જગદંબા, માં જ્યોતિર્મય, માં રમાંબા, વિશાલાક્ષી જેના અક્ષુ વિશાળ છે, અનુપમ મૃદુતા, કોમળતા, મૃદુતા જેની કોઈ ઉપમા આપી શકાય એમ નથી, સાકાર ખુદ માર્દવ, પાવિત્ર્યની પવિત્ર છાયા, શુભા, શુભા, શુભદા, શુભદાયિની, મંદ સ્મિતા જે હંમેશા હળવું સ્મિત ખરકાવતી, તારી સ્મૃતિ એ અમારી અશ્રુ વંદના બને છે. જ્યારે જ્યારે તારી સ્મૃતિ જાગૃત થાય છે, અમારા ચક્ષુઓમાંથી અશ્રુ વહેવા લાગે છે, લાગણી મિશ્રિત બને છે. ધૈર્યનું અલૌકિક દર્શન માત્ર તારામાં જ, ગજબનું ધૈર્ય ગમે તેવા સંજોગોમાં, ગમે તેવા સમયમાં, ગમે તેવા વાતાવરણમાં ગજબનું ધૈર્ય, અહમ ભાવીને પણ નમનીય. દગ્ધ દુખી વેદનામય વપુ, કેટલા બધા રોગ એક સાથે શરીરની અંદર, કારણ પોતાનું સુખ, પોતાનો આનંદ, પોતાની શાંતિ, પોતાની ઊંઘ કે પોતાનું ન્યુટ્રિશન એમણે કદી જોયું જ નહોતું. શરીર રોગમય બની ગયું, છતાં પણ સેવાની પવિત્ર પવિત્રાતિ પવિત્ર સંવેદના એમને ગઈ નહોતી. સતત ભાઈની સેવામાં જ કાર્યરત રહેલા, રોમાંચ થાય છે યાદથી, પણ સંયમ રાખું છું. જીવનમાં અજોડ ત્યાગ, સમર્પણથી પરાકાષ્ઠા, આખું એ જીવન જેને કોઈ જોડ ન મળી શકે એવો અજોડ ત્યાગ, ગજબનું સમર્પણ અને સમર્પણની પણ પરાકાષ્ઠા, એટલે ખુદમાં રમાંબા. અન્ય કોઈ આવું સંભવી જ ન શકે, શક્ય જ નથી. જીવન આખું સહન કરવામાં, એને જ વહન કરવામાં વિતાવ્યું, પણ વ્યથાજન્ય વિકૃતિ એમનામાં કદી ડોકાઈ નથી. માનવ સમૂહમાં સ્વાભાવિક સંકોચ બધાની સાથે બહુ જતા નહીં, બધાની સાથે કોઈ લાંબુ સંભાષણ નથી કર્યું, પણ એમની આંખોએ જે કરુણા અને પ્રેમ વસાવ્યા છે, એમના દિલમાંથી જે વાત્સલ્ય ઉભરાયું છે, એમના નાના એવા શબ્દમાંથી પણ મીઠી સરવાણી ફૂટી નીકળી છે, એ અલગ જ એમનું વ્યક્તિત્વ, અલગ જ એમની અભિવ્યક્તિ બતાવે છે. નાના શબ્દો, નાના સેન્ટેન્સીસ, પણ પૂરેપૂરા કોન્ફિડન્સથી ભરેલા, અને એ બોલે એ થાય જ, એમાં મિનમેખ નહોતો, પ્રદર્શન બિલકુલ નહીં, સંપૂર્ણપણે અભાવ, પ્રિયતા જ એનો સ્વભાવ, વિશાળ આંખો, વાત્સલ્યમય, કરુણામય, પ્રેમમય, મધુવર્ષિણી, મધુસ્ત્રાવિણી, વિશાલાક્ષી, તારો વિલક્ષણ વૈભવ, તારો વૈભવ પણ વિલક્ષણ, જેમાં મૃદુતા, માર્દવતા, સુચિતા, મંદ સ્મિત, અલૌકિક દર્શન, નમનીય પાવિત્ર્યની સંવેદના, સમર્પણની પરાકાષ્ઠા, ત્યાગ, સમગ્ર જીવન સેવાથી પવિત્ર, સહન કર્યું, વહન કર્યું, બિલકુલ પ્રદર્શનની સાથે નિસ્બત જ નહીં, એવી હે મા વિશાલાક્ષી, મારા માંબા, તારો વૈભવ વિલક્ષણ. અર્ચના નંબર 36. મારો આવાસ પ્રકાશથી પ્રફુલ્લિત છે, હવાની મંદ અને ક્યારેક તીવ્ર લહેરીઓ અંતરે વહે છે, બહારો ભારો ભાર મધુરત, મોટા વૃક્ષની ડાળો પવનથી ઝૂલે છે, નાના છોડ હળવી હવાથી ડોલે છે, છોડવાઓમાં રંગીન પુષ્પો આકાર સુરભિ અને કદના વૈવિધ્યથી સભર છે, કમળો પ્રફુલ્લિત અવસ્થામાં ખીલે છે, પોતાની સુરભિ ફેલાવે છે, આકૃતિમાં ગુણમાં અને કદમાં વૈવિધ્યભરી છટા છે, પ્રાકૃતિક વિકાસનો મર્મ આમાં સ્પષ્ટ રીતે સમજાય છે, કમલાકાર હોજમાં ફુવારા ઉડે છે, લીલાછમ ઘાસથી છવાયેલું ફળિયું છે, સાયંકાળ હોવાથી પક્ષીઓ ડાળોમાં એક પછી એક સ્થળ ફેરવે છે, ચહચહાટ ચાલુ છે, મ્લાન પ્રકૃતિ સ્તબ્ધ છે, સૂર્ય ડૂબવાની પ્રતીક્ષામાં છે, બધું એકંદરે રમણીય, પરંતુ મારા અંતરના એક ખૂણામાં પ્રકાશ અંધકારથી આચ્છાદિત છે, અંધકાર અસ્થાયી છે, પ્રકાશ પથરાશે, ભાગવત વિધાનને નમ્ર નમસ્કાર. પૂજ્યભાઈએ આ અર્ચનામાં પોતાના આવાસનું વર્ણન કર્યું છે, મારા આવાસમાં પ્રકાશથી પ્રફુલ્લિત છે. આ આવાસ એટલે રમાકાંત. રમાકાંતનું પૂજ્યભાઈનું થોડા વર્ષો માટેનું ત્યાંનું રહેઠાણ. પ્રકાશ ખૂબ છે, હવાની મંદ લહેરીઓ, ક્યારેક મંદ અને ક્યારેક તીવ્ર લહેરીઓ સમયાંતરે વહે છે, ઉદ્યાનની શોભા ભારો ભાર મધુરત છે, મધુ ભરેલી છે, મધુમાં રત પણ છે, મોટા વૃક્ષની ડાળો પવનથી ઝૂમી ઉઠે છે, ઝૂલી ઉઠે છે, નાના છોડ હળવી હવાથી ડોલી ઉઠે છે, તેની અંદર રંગીન પુષ્પો, એના આકાર સુરભિ અને કદ વિવિધતાપૂર્ણ છે. પૂજ્યભાઈના રૂમમાંથી જ કાચવાળી વિન્ડોમાંથી કમળોનો હોજ દેખાય છે, અલગ અલગ કલરના કમળ, ગુલાબી, પીળા, નીલકમલ. આજે તો નીલકમલ ખૂબ યાદ આવે છે. આ બધા ખીલી ઉઠ્યા છે, આખો હોજ કમળોથી પ્રફુલ્લિત અવસ્થામાં ખીલી ઉઠ્યો છે, એની સુરભિ ફેલાવે છે, એની આકૃતિમાં ગુણમાં અને કદમાં વૈવિધ્યભરી છટા છે, આકૃતિ અલગ, ગુણ અલગ, કદ અલગ, વિવિધતા છે, ગજબની છટા છે. અહીંયા પ્રકૃતિના વિકાસનો મર્મ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. નાના બીજમાંથી એક અમસ્તું બીજ, નાનો છોડ, એમાં ફૂલ, અલગ અલગ રંગ, અલગ અલગ રૂપ, ક્રમિક વિકાસ, અને વિકાસનો મર્મ પણ સ્પષ્ટ સમજાય છે. બધું વિકાસશીલ જ છે. કમલાકાર હોજમાં ફુવારા ઉડે છે. પૂજ્યભાઈના ડાબી સાઈડના દરવાજા પર હોજ છે, ત્યાં સરસ મજાનો ફુવારો છે, એમાં ફુવારા ઉડે છે. આજુબાજુ લોન પથરાયેલી છે, લીલા અછમ ઘાસથી છવાયેલું ફળિયું છે. સાંજનો સમય છે. પક્ષીઓ ડાળમાં એક ડાળથી બીજી ડાળ ફર્યા કરે છે. એનો ચહચહાટ, એનો કલશોર ચાલુ છે. સાયંકાળ છે. પ્રકૃતિ મ્લાન બનતી જાય છે, સ્તબ્ધ પણ છે. સૂર્ય ડૂબવાની તૈયારીમાં છે. બધું એકંદરે રમણીય છે. છતાંય મારા અંતરના એક ખૂણામાં પ્રકાશ અંધકારથી આચ્છાદિત છે. આખાએ રમાકાંતના ઉદ્યાનનું વર્ણન, અને ત્યાર પછી પૂજ્યભાઈ કહે છે, પ્રકૃતિ સ્તબ્ધ અને મ્લાન છે. બધું એકંદરે રમણીય હોવા છતાંય મારા અંતરના એક ખૂણાની અંદર પ્રકાશ અંધકારથી છવાયેલો છે. અંધકારના વાદળોએ પ્રકાશને ઢાંકી દીધો છે. પરંતુ અંધકાર અસ્થાયી છે, પરમેનન્ટ નથી. વાદળો જતા રહેશે, પ્રકાશ પાછું ડોક્યું કરશે, પ્રકાશ પથરાશે. ભાગવત વિધાનને નમ્ર નમસ્કાર સાથે પૂજ્યભાઈ સ્વીકારે છે. ભાગવત વિધાન એટલે પોતાનું જ. બધું પોતાનું હોવા છતાંય માનવ દેહે બધી જ મર્યાદાઓ સ્વીકારીને બધા જ સુખ દુઃખ સહન કર્યા છે. બંને જણની પ્રકૃતિ આ છે. અંધકાર એટલે ઓછો પ્રકાશ, આ પૂજ્યભાઈના જ શબ્દો છે. અને પ્રકાશ એટલે ઓછો અંધકાર, એમ જ પૂજ્યભાઈએ આગળ પણ કહ્યું છે. સુખ એટલે ઓછું દુઃખ, ને દુઃખ એટલે ઓછું સુખ. પણ બંને એકબીજામાં સમાયેલા છે. અંધકાર કાયમી ટકતો નથી. વાદળો વિખરાતા જતો રહે છે, કેમ કે અસ્થાયી છે. ફરીથી પ્રકાશ પથરાય છે, વાતાવરણ પ્રકાશિત થાય છે. આ જ ક્રમિક વિકાસ છે, અને આ જ ભાગવત વિધાન છે. અને નમસ્કાર, પ્રણામ સાથે સ્વીકૃતિ પણ. અર્ચના નંબર 37. હે મધુવનના વાસી, તમે સવેળાએ આવો. વનમાળી, તમે અવિલંબ આવો. મારા પ્રાણને રક્ષવો હોય તો વનવિહારી વહેલા આવો. આ નાનકડી અમસ્થી અર્ચનાની અંદર પૂજ્યભાઈએ રૂકમિણીનું હૃદય, એનો પ્રેમ અને એની પરિસ્થિતિ વર્ણવ્યા છે. જેણે કૃષ્ણને કદી જોયા નથી, મળ્યા નથી, એ કૃષ્ણને એમણે ખૂબ પ્રેમ કર્યો, અતિશય પ્રેમ કર્યો. કુંડેનપુરની રાજકુમારી, જે એકલી બહાર તો જઈ જ ન શકે, અને અત્યારે એનું સ્વયંવર રચાયો છે. દેશ દેશના રાજવી લોકો ત્યાં આવી ગયા છે, અને રાજમહેલમાં આ રાજકુમારી બંધ છે. પોતાની જાતે નીકળી ન શકે, પણ છતાંય એક પણ રાજવીમાં એને રસ નથી. એક બ્રાહ્મણને બોલાવીને વિશ્વાસુ બ્રાહ્મણ પર વિશ્વાસ કરીને પત્ર લખીને કૃષ્ણને બોલાવવા માટે એમણે મોકલી આપ્યા દ્વારિકા. હવે આતુર નહીને અને ઉછળતા હૃદયે કૃષ્ણની રાહ જુએ છે. ડર પણ છે, નહીં પહોંચે તો શું થશે, બીજે ક્યાંય તો એ લગ્ન કરવાના જ નથી. નહીં વરુ બીજે તમ વિના વાલા વેલા આવજો વનમાળે. રમાંબાનો મીઠો મધુરો કંઠ આજે પણ મારા કર્ણોમાં ગુંજે છે. હે મધુવનના વાસે, તમે સવેળાએ આવો, તમે યોગ્ય સમયે આવશો તો જ કામનું છે. જો સમય વીતી જશે તો હું કંઈ કરી શકીશ નહીં. હે વનમાળી, તમે અવિલંબ આવો, જરા પણ ઢીલ કર્યા વિના, સેજ પણ મોડું કર્યા વિના આવો. મારા પ્રાણને રક્ષવો હોય તો વનવિહારી વેલા આવો. મારા પ્રાણની રક્ષા કરવી હોય, મારા જીવનની રક્ષા કરવી હોય તો હે વનમાં વિહાર કરનાર ભગવાન કૃષ્ણ વહેલા આવો. અંતરનો પોકાર છે. કુંડિનપુરથી લખું છું હું આજ, મોહન મેલી છે મનથી મેલાજ. તમ આવ્યે સુધરશે કાજ, વાલા વેલા આવજો વનમાળે. પત્રની શરૂઆત જ આ છે. રમાંબા એકદમ મીઠા અને પ્રેમાળ સ્વરથી ગાતા, પૂજ્ય ભાઈ સાંભળતા, હું પણ સાંભળતી, સો મેની ટાઈમ્સ એમને ગાતા સાંભળ્યા છે. અને આ એમની અંતરની ઈચ્છા, કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ ભગવાન કૃષ્ણને કુંડિનપુર ખેંચી લાવે છે. અંબા પૂજવાને માનતા લીધી, પરણું પછી અગળે એવી લીધી. તમ આવે થાસે રે સીધી, વાલા વેલા આવજો વનમાળી. અંબા પૂજવાને માનતા છે. અંબા પૂજવાને જ્યારે હું આવું, રથ સારીને તૈયાર રહેજો, અંબાજીના મંદિર પાસે રહેજો. ત્રણ લોકમાં ડંકોરે દેજો, વાલા વેલા આવજો વનમાળે. કૃષ્ણને સાથે જ્યારે મિલન થશે ત્યારે તો ત્રણેય લોકમાં ડંકો વાગી જશે. આ સમયે રુક્મિણીએ માં બોલ્યા છે, એટલે પૂજ્ય ભાઈ બોલ્યા છે. પીળી સિલ્કની સાડી પહેરેલી, ગોલ્ડન કલરની, એ ખૂબ બ્યુટીફુલ લાગતા હતા. એમનો ફેસ કટ ગોળ હતો, આંખો ગજબ હતી, ચાલ ઢાલ અનુપમ. રમાંબાની સાથે મળતો જુલતો આવે એવો ફેસ. અને આ રુક્ષ્મણીનો, રુક્મિણીનો કાગળ, રુક્મિણીનો પત્ર પૂજ્ય ભાઈને ખૂબ પ્રિય, અવારનવાર ગવાતો, વાતાવરણ જામતું, વાઇબ્રેશન્સ ક્રિએટ થતા, અને જાણે કૃષ્ણ સમયમાં ડૂબી જવાતું. અર્ચના નંબર 38. સૌંદર્ય સભર વાતાવરણ, બહારનું ચિત્તાકર્ષક, પણ મારા અંતર્ભુવનમાં એક ખૂણો અંધકારથી છવાયેલો છે. એ વિલીન કરવો કઠિન, ઉજ્જવળ પ્રકાશથી પ્રકાશિત કરનાર ચૈતન્ય શક્તિનો અભાવ. સ્મૃતિ દ્વારા કેટલીક વાર વિરહ જ્વાળા પ્રદીપ્ત થાય, આભાસમાં એક ખૂણાને અંધકાર આવરી લે છે. પ્રાચીન કાળના ગૃહસ્થી ઋષિઓ અધ્યયન, અધ્યાપન, તપશ્ચર્યા, ચિંતન દ્વારા સમૃદ્ધ થતા, જેમાં મહાન સહાયક બળ ગૃહિણી હતી, બાધક નહોતી. પૂજ્યભાઈએ અહીંયા બહિર જગત અને આંતર જગતની વાત કરે છે. શ્રુતિના ઉદ્યાનની અંદર ફૂલો ખીલ્યા હોય, મહેક હોય, પક્ષીઓની ચહેક હોય, વાતાવરણ ખુશનુમા હોય, તો એ વાતાવરણ ચિત્તાકર્ષક લાગે. પ્રકૃતિની શોભા, પ્રકૃતિની બહાર એ ચિત્તાકર્ષક હોય, આનંદ આપનાર હોય. પણ મારા અંતરભુવનમાં, મારા અંતરની અંદર, મારા હૃદયની અંદર એક ખૂણો અંધકારથી છવાયેલો છે, જે રમાંબાને હસ્તી હોવાને કારણે સતત પ્રકાશ અને આનંદિત વાતાવરણ રહેતું તે અત્યારે હૃદયની અંદર એક નૈરાશ્ય અનુભવે છે. એક ખૂણો અંધકાર ભરેલો રહ્યો છે, એ વિલીન કરવો કઠિન. એ વિલીન કેમ કરવો? અમારા અંતરની અંદર એ દબાવીને લોકોની સાથે વ્યવહાર કરે છે. પૂજ્યભાઈ આમ જ કરતા, લોકોની સાથે જે વ્યવહાર કરતા, ભક્તો સાથે જે વાતો કરતા, શરણે આવેલાના દુઃખ હરતા, લોકોને ખૂબ આનંદ આવતો, મજા આવતી. માની વાતોમાં, પૂજ્ય ભાઈની વાતોમાં, સત્સંગમાં આનંદ આનંદ થઈ જતો. ક્યારેક તો બધા ખડખડાટ હસી પડતા. પરંતુ પૂજ્ય ભાઈ અને મારા હૃદયનો એક ખૂણો તો અંધકારથી છવાયેલો, જે વિલીન કરવો કઠિન, ઉજ્જવળ પ્રકાશથી પ્રકાશિત કરનાર ચૈતન્ય શક્તિનો અભાવ, રમાંબાનો અભાવ, સમગ્ર જીવન ચાલ્યો જેના ઉજ્જવળ પ્રકાશથી જીવનને પ્રકાશિત કરનાર એ શક્તિ અત્યારે ક્યાં? ચૈતન્ય શક્તિનો અભાવ. આ જે ચૈતન્ય હતું એનામાં, જે પ્રકાશ હતો, જે મધુરીમાં હતી, જે માધુર્ય હતું, જે લાવણ્ય હતું, અત્યારે ક્યાં છે? આ અભાવ સતત કોરી ખાય છે, હૃદયના એક ખૂણે બેઠું છે. એની સ્મૃતિ જ્યારે જાગૃત થાય છે ત્યારે વિરહ જ્વાળા પ્રદીપ્ત થાય છે, વિરહ એકદમ વધી જાય છે. વિરહની જ્વાળા પ્રગટીકરણ કરે છે. આવાસમાં એક ખૂણાને જેવી રીતે અંધકાર આવરી લે, એવી જ રીતે હૃદયની અંદર આ ખૂણો અંધકારમાં પડેલો છે. પ્રાચીન કાળના ગૃહસ્થી ઋષિઓ, પ્રાચીન કાળમાં, વેદ કાળમાં ઋષિઓ ગૃહસ્થી હતા, તપોવનમાં રહેતા હતા, અને સવાર સવારની અંદર વહેલી સવારે નદીમાં સ્નાન કરીને અર્ઘ્ય આપતા સૂર્યને, અને વેદોક્ત ઉચ્ચારો સાથે યજ્ઞયાગ શરૂ કરતા, વિદ્યાર્થીઓને વિદ્યા અધ્યયન અને એ સિવાયનું પણ ઘણું બધું શિક્ષણ આપતા. પણ આ બધાની અંદર અધ્યયન, અધ્યાપન, તપશ્ચર્યા અને ચિંતન, આ દ્વારા ઋષિઓ સમૃદ્ધ થતા. પણ એ એકલા નહોતા, જેમાં મહાન સહાયક બળ ગૃહિણી હતી, ઋષિ પત્નીઓ. બધા ઋષિઓને મહાન સહાયક બળ તરીકે દરેક કાર્યમાં મદદ કરતી. પછી એ તપોવનમાં રહેવાનું હોય, યજ્ઞમાં બેસવાનું હોય, વેદોક્ત મંત્ર બોલવાના હોય, કે કોઈ ઋષિ મુનિ આવી ચડ્યા એની સાથે શાસ્ત્રાર્થ કરવાનો હોય, દરેક જગ્યાએ ભાગ લેતી, ઋષિ મુનિઓનું એક સહાયક બળ બની રહેતી. એ બાધક નહોતી, એમના પ્રોત્સાહન રૂપે સાથે રહેતી. પ્રગતિમાં બાધક નહોતી, પ્રગતિને આગળ વધારનાર હતી. તો રમાંબા પણ પૂજ્યભાઈની સાથે રહીને પૂજ્યભાઈના કાર્યની અંદર સતત મદદ કરતા, અને એને કારણે જ પૂજ્યભાઈ સ્વસ્થતા અનુભવીને બધાની સાથે ખૂબ સરસ રીતે સુમેળ સાધીને સરસ માને વાતો, સત્સંગ અને લોકોનો ઉદ્ધાર કરી શકતા, જે અત્યારે ઉજ્જવળ પ્રકાશથી પ્રકાશિત કરનાર ચૈતન્ય શક્તિનો અભાવ હોય ત્યારે કરવું કઠિન. ખાલીપો, હૃદયના ખૂણાનો અંધકાર, એકલતા, વિરહ વ્યથા, આ બધું અત્યારે ગજબનું ઘેરી વળે છે, જે રમાંબાની શારીરિક હાજરીની અંદર આ બધું પૂજ્યભાઈને ખબર જ નહોતી કે કઈ રીતે સંભાળાતું હતું. પૂજ્યભાઈની જ અભિન્ન શક્તિ, માં રમાંબા જગદંબા, જેમને પૂજ્યભાઈએ પોતાના હૃદયસ્થ કર્યા છે, ખૂબ મોટું સ્થાન આપ્યું છે, ખૂબ ઊંચું સ્થાન આપ્યું છે, એમની પૂજા પણ કરે છે.